પ્રવચન નંબર 217 તારીખ 9/1/1969 સમયસાર શ્લોક 42
શ્લોક નંબર 42 બોલો શાર્દુલ
તથા વિરહિત વેગાસ્તિ જીવોયતો નામો તત્વમપાસ્ય પશ્યતિ જગત જીવસ્ય તત્વમ તતઃ વિવેચકૈ સમુચિતમ ના વ્યાપ્તિ વ્યાપીવા વ્યક્તમ વ્યંજિત જીવ તત્વમચલમ ચૈતન્યમાલમ
યતઃ અજીવઃ અસ્તિ વિદા. અજીવ બે પ્રકારે છે, વર્ણાદિય સહિતઃ, વર્ણાદિ સહિત એક, તથા વિરહિતઃ અને વર્ણાદિ રહિત, એમ બે પ્રકારના અજીવ ભગવાને કહ્યા છે. માટે અમૂર્તત્વ ઉપાસ્ય, અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અર્થાત મૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત દેખી શકતું નથી. એક અજીવના બે પ્રકાર કયા? વર્ણાદિ સહિત અને વર્ણાદિ રહિત. વર્ણાદિ સહિત તો પૂતગલ છે અને વર્ણાદિ રહિત છે એ તો જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, પાંચ દ્રવ્ય વર્ણાદિ રહિત છે. હવે વર્ણાદિ રહિત થી પણ જીવ ખ્યાલ આવતો નથી, કેમકે વર્ણાદિ રહિત તો સ્વરૂપી તો જીવ પણ છે અને ધર્માર્થ છે કયા દીપ. જ્યારે અમૂર્તપણાનો આશ્રય કરીને પણ એમ અમૂર્તત્વ લક્ષણ બાંધે તો પણ દોષ આવે. અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અર્થાત અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત જગી શકતું નથી, કેમ કે એ સાચું લક્ષણ નથી. ઇતિ આલોચ્ય, આમ પરીક્ષા કરીને, લક્ષણ માટે પરીક્ષા ચાલે છે. આમ પરીક્ષા કરીને વેદજ્ઞાની પુરુષોએ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દુષ્કૃતિ રહીત ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહીત ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે, કેમ કે સર્વ અવસ્થામાં ચેતન વ્યાપે અને જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં ચેતન, જ્યાં જ્યાં ચેતન ત્યાં ત્યાં જીવ, એટલે ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે. તે યોગ્ય છે. આ ચેતન લક્ષણ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષથી રહીત છે. સર્વ અવસ્થામાં વ્યાપે અને કોઈ અવસ્થામાં ન વ્યાપે એ યોગ્ય લક્ષણ છે, અને જીવમાં વ્યાપે અને અજીવમાં ન જાય એ અતિવ્યાપ્તિ લક્ષણ, એના દોષથી રહીત ચેતન લક્ષણ પણ આને કહ્યું છે. તે યોગ્ય છે. ચેતન પણ જીવમાં હોય, જીવ સિવાય અન્ય દ્રવ્યમાં ન હોય, એટલે અતિવ્યાપ્તિ દોષ ન લાગે. અને જીવની સર્વ અવસ્થામાં હોય, કોઈ અવસ્થામાં ચેતન હોય ને કોઈ અવસ્થામાં લક્ષણ ન હોય એમ ન બને, માટે અવ્યાપ્તિ દોષથી પણ રહીત ચેતન લક્ષણ વ્યાજબી છે. તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે. કહ્યું, વ્યક્તમ કહ્યું છે, પ્રગટ છે ચેતન લક્ષણ. ચૈતન્ય લક્ષણ પ્રગટ છે, તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. પ્રગટ હોય લક્ષણ એ લક્ષ્યને પ્રગટ કરી શકે છે. જો લક્ષણ જ પ્રગટ ન હોય તો લક્ષ્ય દ્રષ્ટિગોચર ન થાય, પ્રત્યક્ષ ન થઈ શકે. માટે ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે તે જોયું છે. તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે એક. બીજું એ લક્ષણે, તેણે એટલે લક્ષણે જીવના એટલે આત્માના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. અને અચલમ, તે અચળ છે, ચડાચડતા રહિત સદા મોજૂદ છે. ચૈતન્ય લક્ષણ છે એમાં ચડાચડતા નથી, અચળ છે અને સદા મોજૂદ છે. જગત તેનું જ અવલંબન કરો, તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. હવે આ ચેતન લક્ષણ જે કહ્યું એના બે પ્રકાર છે. દ્રષ્ટિના વિષયથી જુઓ તો ચેતન લક્ષણ ગુણ છે, અને જ્ઞેયથી જુઓ સ્વજ્ઞેયથી તો ઉપયોગ લક્ષણ છે, પ્રગટ છે. હા, એટલે એ લક્ષણ દ્વારા તમે લક્ષ્યને પકડી લ્યો. લક્ષણ પ્રગટ છે અને લક્ષ્ય ભલે તમને અપ્રગટ હોય, પણ તમે લક્ષણને લક્ષ્યમાં લ્યો તો લક્ષણથી લક્ષ્ય ખ્યાલમાં આવશે. પ્રકાશ પ્રગટ છે તો એના દ્વારા સૂર્ય તમને ખ્યાલમાં આવી જશે. ભાવાર્થ
એક કળશમાં અચલમ જે છે ને, આપ જે છે ને પરલક્ષ્ય વાવા ચલતા રહીતમ, આ કળશની વ્યાખ્યા છે.
આ કળશની, આ 42ની, આ બરાબર
પરમ અધ્યાત્મ તરફ.
હા, આ 42ની વ્યાખ્યા છે, યાદ આવી. બરાબર, આની વ્યાખ્યા છે, એનો અચલનો અર્થ કર્યો છે. બરાબર, ભાવાર્થ નિશ્ચયથી વર્ણાદિભાવો, વર્ણાદિભાવમાં રાગાદિભાવો આવી ગયા, એટલે રાગ જે જીવનું લક્ષણ નથી એમ નક્કી થાય છે. નિશ્ચયથી વર્ણાદિભાવો જીવમાં કદી વ્યાપતા નથી એમ લેવું પહેલા. નિશ્ચયથી વર્ણાદિભાવો જીવમાં કદી વ્યાપતા નથી, કોઈ કાળે. કેમ કે વર્ણ છે એ તો પુદ્ગલની અવસ્થા છે, ને રાગ છે એ પુદ્ગલની અવસ્થા છે. એટલે હવે એનો ખુલાસો કરે છે કે વર્ણાદિભાવોમાં વર્ણાદિભાવો વ્યાપતા નથી ભલે, પણ રાગ તો વ્યાપે છે કે નહીં એમ કોઈને આશંકા થાય તો ખુલાસો કરે છે કે વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયા, જીવમાં કદી વ્યાપતા નથી. સર્વ અવસ્થામાં વ્યાપે એ જીવનું લક્ષણ હોય, કોઈ એક અવસ્થામાં વ્યાપે ને કોઈ એક અવસ્થામાં ન વ્યાપે એ જીવનું લક્ષણ નથી. એટલે વ્યાપી વ્યાપક ભાવનો અભાવ છે,
રગાદી કે સાથ વ્યાપી વ્યાપક ભાવતા
અભાવ છે. અજ્ઞાન અવસ્થામાં પર્યાયની સાથે વ્યાપી વ્યાપક છે, પણ જીવ દ્રવ્યની સાથે વ્યાપી વ્યાપક નથી. છતાં લેખું હોય તો અસદભૂત વ્યવહારથી લેખું હોય સમજ. એમ જીવમાં કદી વ્યાપતા નથી, ફેલાતા નથી, પસરતા નથી. રાગ જડ છે, અચેતન, એ ચેતન દ્રવ્યમાં જાય નહીં, બહાર જ લોટે છે. તેથી તેઓ નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં. પરદ્રવ્યથી જુદા પાડવા માટે, પદાર્થની સિદ્ધિ કરવા માટે, કદાચિત સુભા છુપા જીવના છે, દુઃખ વેદે તે જીવ છે, દુઃખને ભોગવે તે જીવ છે, એવું પણ આવે બોક્સમાં પ્રકાશ, સમજી ગયા. પણ અહીંયા એ વાત નથી. એ પદાર્થની સિદ્ધિ નથી કરવી, અહીં પ્રયોજનની સિદ્ધિ કરવી. વેદનાની વાત છે, અહીં વેદના અહીં પરથી વેદનાન નથી, રાગથી વેદનાન કરાવવું. જેવું નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં, કદી વ્યાપતા નથી માટે લક્ષણ નથી એમ. હવે આગળ વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ નિશ્ચયથી તો નથી જીવનું લક્ષણ. બીજી લીટીમાં કહ્યું નિશ્ચયથી જીવના લક્ષણ છે જ નહીં બીજી લીટીમાં. હવે વ્યવહારથી તેમને જીવના લક્ષણ માનતા પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. જુઓ, કેમ કે સર્વ અવસ્થામાં રાગ નથી, અજ્ઞાન અવસ્થામાં રાગ એની અવસ્થામાં છે, પણ એને વ્યવહારથી પણ જીવનું લક્ષણ માનવામાં આવે તો અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કેમ કે સિદ્ધ અવસ્થામાં રાગ નથી, લક્ષણ ઘટી શકતું નથી. લક્ષણનું જે પરિભાષા બાંધી કે સર્વ અવસ્થામાં હોય ને કોઈ એક અવસ્થામાં ન હોય તો અવ્યાપ્તિ કહેવાય. સર્વ અવસ્થામાં ચેતન વ્યાપે પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા, સિદ્ધમાં વ્યાપતા નથી એટલે સંસારી જીવમાં પણ વ્યાપતા નથી એમ. માટે વર્ણાદી ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. બહુ ભાવાર્થ સારો કર્યો છે, ટંકોત્કીર્ણ કર્યો છે. એ અવ્યાપ્તિનો જ ખુલાસો કર્યો છે પંડિતજી. કોઈ કે સંસાર અવસ્થામાં વ્યાપે છે રાગ, તો લક્ષણ સંસાર અવસ્થામાં ખરું કે નહીં? નથી,
ખોટી વાત. સિદ્ધમાં નહીં વ્યાપતા હે, સંસારીમાં ભી નહીં વ્યાપતા,
નહીં વ્યાપતા હે બસ. કેમ કે સર્વ અવસ્થામાં વ્યાપે તેને લક્ષણ કહેવાય, એ પરિભાષા છે. નિબોધમાં પણ એ છે ને સિદ્ધમાં પણ એ લક્ષણ છે, પ્રગટ છે. આજે સવારે મંદિરે દર્શન કરવા ગયો, ચંદ્રકાંતભાઈ છે, એની વાઇફ નામ છે ચંદ્રિકા, ચંદ્રિકાબેન અને બીજા બેન બે મેળ્યા કે ભાઈ કાલની વાત તો બહુ સરસ, મને જે ખટક હતી કાલ નીકળી ગઈ અને એમ લાઈફની સભામાં સંતાનું સમાધાન થાય છે એવું મને કાલે. સહજ જ્ઞાન આપણે કહ્યું ને, સહજ જ્ઞાન દર્શન આવ્યું તો કાલે આમાં ખબર છે ને. એ જો કે ચૈતન્ય જેવા દેખાય તો પણ ચૈતન્ય સર્વસ્થામાં વ્યાપક નહીં હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. એના ઉપર એને વજન ખેંચ્યો કે સહજ જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે કે સહજ જોતું તમારે મળી ગયું, કરતા બુદ્ધિ નથી આમાં. એને કહ્યું કે આમાં કરતા ના આવે, સહજ જ્ઞાન દર્શન ઉપયોગ તો થયા જ કરે છે ને, એમાં કરે તો થાય એમ ન હોય, ઉપયોગને કરવાની અપેક્ષા નથી. સૂર્યપ્રકાશને કરે નહીં તો સહજ સ્વાભાવિક છે. માટે વર્ણાદિ ભાવનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ
ઓળખાતું.
હવે અમૂર્ત પણ જો કે સર્વજીવોમાં વ્યાપે છે, એટલે અમૂર્તપણું સર્વ જીવોમાં વ્યાપે છે એટલે અવ્યાપ્તિ નામનો તો દોષ નથી. જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં અમૂર્ત, અને અમૂર્ત ત્યાં ત્યાં જીવ, એ તો જીવમાં તો વ્યાપે છે. પણ અતિવ્યાપ્તિ દોષ આવી જાય જો એને લક્ષણ બાંધો તો આકાશ પણ જીવ થઈ જાય, ધર્માસ્તિકાઈ પણ જીવ થઈ જાય, અમૃતપણું જો કે સર્વજીવોમાં વ્યાપે છે તો પણ તેને જીવનું લક્ષણ માનતા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. અતિવ્યાપ્તિ લક્ષમાં પણ હોય ને અલક્ષમાં હોય, લક્ષમાં પણ અમૃત હોય ને અલક્ષમાં પણ અમૃત હોય તો અતિવ્યાપ્તિ કહેવાય. એવી પરિભાષા અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક ઉદ્ગલ દ્રવ્ય સિવાય ધર્મ અધર્મ આકાશ અને કાળ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમજ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે. એ રીતે અતિવ્યાપ્ત દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થનું ગ્રહણ થતું નથી. ચૈતન્ય લક્ષણ સર્વજીવોમાં વ્યાપ્ત હોવાથી નિગોથી માંડીને સિદ્ધ પરમાત્મા સર્વજીવોમાં વ્યાપ્ત હોવાથી અવ્યાપ્તિ દોષથી રહી છે અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહીં વ્યાપ્ત હોવાથી અતિવ્યાપ્તિ દોષથી રહી છે. વળી તે પ્રગટ છે, પહેલા પ્રગટ કહ્યું એ પ્રગટ છે, એના દ્વારા જીવ પ્રગટ અનુભવમાં આવે છે એમ. અને વળી તે પ્રગટ છે તેથી તેનો જ આશ્રય કરવાથી, આશ્રય એટલે લક્ષણ, એ જ લક્ષણ છે એમ. તેનો જ સહારો લેવાથી એમ, તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે, ઉપયોગથી આત્માનો છે. બરાબર છે, આમાં કઈ ચર્ચા કરવા જેવું છે. આગળ વધુ, હવે જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે.
ઉપયોગ લક્ષણ પકડ માં આવે તો પૂરા જીવ હાથમાં
આવે, હા હાથમાં આ જાય, અને રાગ ને પકડશે તો હાથમાં નહીં આવે, અજ્ઞાન ઉભું થશે કેમ કે લક્ષણ જ નથી. રાગ આત્માને આશ્રય પ્રગટ થતો નથી, જીવનું લક્ષણ નથી અને એમાં અભેદ થતો નથી. ત્રણ પ્રકાર શું,
રાગ આત્મા કે આશ્રય સે નહીં હોતા,
એક
આત્મા કો પ્રસિદ્ધ નહીં કરતા ઓર આત્મા મેં અભેદ નહીં,
અભેદ નહીં હોતા બસ,
ઇસલી વો આત્મા કા લક્ષણ નહીં,
લક્ષણ નહીં. એમ આપણે કહ્યું તેતાલીસ નંબર શ્લોક બોલો, પાણી આપે નહી તે હું વાંચી જો, હું વાંચું કઈ નહીં. શ્લોકાર્થ, આમ પૂર્વોક્ત જુદા લક્ષણને લીધે વર્ણાદી અને રાગાદીથી જુદા લક્ષણને લીધે જીવથી અજીવ ભિન્ન છે. પાંચેય દ્રવ્ય ભિન્ન છે જીવથી, અને જીવથી અજીવ ભિન્ન છે. તેને અજીવને તેની મેળે જ સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે વિલસતું પરિણમતું જ્ઞાની પુરુષ અનુભવે છે. આત્માથી જ્ઞાનમય આત્માથી રાગ જુદું જ પરિણમે છે એમ અનુભવમાં આવે છે એમ. વિલસતો એટલે પરિણમતો, જ્ઞાની પુરુષ અનુભવે છે. પૂરી બધી વાત તો લક્ષણથી આગમથી સિદ્ધ કરી, તર્કથી અનુમાનથી સિદ્ધ કરી, હવે અનુભવથી સિદ્ધ કરે છે. તો પણ અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો આ મોહ, અમર્યાદ કયો, અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો આ મોહ અર્થાત સ્વપરના એકપણાની ભ્રાંતિ, મોની વ્યાખ્યા કેમ નાચે છે એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે. કથમ જ્ઞાનટોથી અને અહો યત યત છે વત અહો વત એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે. વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે, વળી ફરી મોહનો પ્રતિષેધ તો ઉપર કર્યો ફરીને, અને કહે છે કે જો મોહ નાચે છે તો નાચો તો પણ આમ જ છે. ભલે એ રાગાદી ને દુઃખ જીવનું લક્ષણ કહેતા હોય, રાગને કરે ને દુઃખને ભોગવે છે તે જીવ છે ભલે માનતા હોય, એનું અજ્ઞાન નાચે છે તો નાચો, પણ વસ્તુ સ્વરૂપ તો આમ છે કે માને છે તેથી એવો જીવ ન થાય. અજ્ઞાની જેવું જીવનું સ્વરૂપ માને છે એવું થઈ શકે
નહીં.
કે જાજા માણસો માને અને થોડા માણસો જીવનું સ્વરૂપ યથાર્થ જાણે, તો જાજા માણસ માને એટલે એમ થતું હોય છે. અને તારે સંખ્યામાં જો તારે મત લેવો હોય તો સિદ્ધના મત અમે લઈ છીએ. સિદ્ધ જયારે લે મત હવે તો સિદ્ધ તો અનંતા છે, સંસારી કરતા અત્યારે આ સંઘની પચીસી જીવ હે છે કે નહીં, મત લઈ લો અમારા મતમાં, અમે એને મતમાં લેશો તોય તું હારી જઈશ, તોય તારી બહુમતી નહીં થાય. એમ દલીલ કરીને ઘણા માણસો જયારે એમ કે રાગ જીવ કરે છે અને દુઃખ ભોગવે છે એમ ઘણા માણસ કે છે, અને કોક કોક વિરલ એમ કે રાગનો કરતા નથી ને દુઃખનો ભોગતા નથી, માત્ર જ્ઞાતા છે. તો તેથી બે ચાર પાંચ નો જીવ કે એથી કેમ માની, વધારે સંખ્યા તો ઓલી છે. મોરખની વાત સાચી ન હોય. વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે, જો મોહ નાચે છે તો નાચો તો પણ આમ જ છે. ભલે નીકળતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ રાખે અજ્ઞાની જીવ તો પણ વસ્તુ તો આમ છે. આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં લ્યો આપણે એક નાટક છે અવિવેકનું. અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં એટલે પરિણમનમાં વર્ણાદિમાન ઉદગલ જ નાચે છે. જીવ નાચતો જ નથી, હું નાચે છે તો નાચો એમ આવ્યું ને ઉપર. તો કે છે અનાદિકાળના મોટા વિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન ઉદગલ જ નાચે છે, અન્ય કોઈ નહીં. નાચવાનું કામ જીવનું નથી ભૂતગલનું છે, જીવનું કામ તો જાણવાનું છે, નાચવાનું નથી. અભેદ જ્ઞાનમાં પૂતગલ જ અનેક પ્રકારનું દેખાય છે. જો શબ્દ વાપરો છો અભેદ જ્ઞાનનો, પૂતગલ જ અનેક પ્રકારે દેખાય છે. જીવ તો અનેક પ્રકારનું છે નહીં, અને આ જીવ તો રાગાદી પૂતગલ વિકારોથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. કેટલું ભેદ જ્ઞાન કરાવે છે. ઓહો હો, કેમ કે રાગની સાથે એકતા બુદ્ધિ મેઇન છે, કેમ કે વિગ્રહ ગતિમાં રાગની સાથે એકતા બુદ્ધિ હોય છે, દેહ તો હોતો નથી એટલે એમાં દોષ લાગે છે. દેહ રહેવો હોય તો કારણ શરીર બીજું શરીર શરીર છે હારે, પણ અવતારિક શરીર નથી, રાગની સાથે એકત્વ છે. રાગાદી પૂતગલ વિકારોથી વિલક્ષણ, રાગ એ પૂતગલનો વિકાર છે, જીવનો વિકાર નથી.
જીવમાં વિકાર ન હોય,
જીવમાં જ્ઞાન હોય, સ્વીકાર. જો રાગાદી ઉદગલ વિકારો લેખો, જીવનો વિભાવ વિકાર એમ ન લેખો. રાગાદિક પૂદગલ વિકારોથી વિરુદ્ધ લક્ષણ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મુક્તિ છે. સમય સાતો સમય કાલથી વાત આવે છે ને, તમે જે નિયમ સારના 45 ગાથા ઉપરથી તમને ભાવ આવ્યા, આપણે કાલે વાત થઈ હતી, કાલ રાત્રે તમારે ભાઈ ભાઈ ભાઈની અને વાત થઈ, આજે પણ આપણે સવારે વાત થઈ અત્યારે ભાઈ 45 ગાથા. સ્થાવર નામ કર્મ છે, કર્મ પડે છે, તે છે વેદે છે. ખરેખર વ્યવહારનો પક્ષ છોડીને જીવે નીચેના પક્ષમાં આવવું એમ વિચારવા. જ્યાં ઉલ્લેખ આવે જીવરાગને કરે છે, દુઃખને ભોગવે છે, ત્યાં એમ લેવું રાગને કરતો નથી, રાગ ક્યારે ક્યારે દુઃખ ભોગવતો નથી, ભોગવતો નથી પણ જાણે છે. તેવી રીતે આનંદ રહેંગે પણ જ્ઞાતા રહેંગે, એવી રીતે આખી આખી એને પ્રેક્ટિસ કરવી પડશે. હું ભોગવું છું, હું કરું છું એવી દ્રઢ માન્યતા છે ને, અને એ જ એવી માન્યતા પાછી જો વર્તમાન કાળમાં દ્રઢ કરે તો વેદનાનો અવકાશ નથી, પેલું ઉલટું મિથ્યાત્મ દ્રઢ કરીને પરભાવ મળ્યો જાય બીજા ભાવમાં. એને બદલે સાક્ષાત અનુભવ થવા પહેલા પણ એને સવિકલ્પ વેદનાન કરવું કે રાગનો હું જ્ઞાતા છું કરતા નથી, દુઃખનો હું ભોગતા નથી, હું દુઃખને જાણું છું. હમણાં એટલું લે, નાયકને જાણું છું, નાને જાણતો નથી એ પછી, પણ કરતા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિને ઉડાડ. હું કરતો નથી ને ભોગવતો નથી, હું તો જાણું છું, પાછું દુઃખને જાણું છું એમ લેજે. દુઃખને ભોગવતો નથી એનો નિષેધ કરવા માટે દુઃખને હું જાણું છું એમ લે, પણ હું જાણું છું ભોગવું તો નથી નથી ને નથી,
બરાબર
તો અવકાશ છે. હું ભૂમું છું બેના અંતરથી ઘણા વર્ષો પહેલા હું તને સિદ્ધ જ ન કરું,
રોકા છે જ નહીં આત્મજાન.
નટખટ દુઃખનું હું ભોગતા નથી પણ દુઃખનું જ્ઞાતા છું. માથું દુઃખે, પેટમાં દુઃખે, કોઈ પણ પ્રકારનો દુખાવો પર્યાયના ધર્મમાં આવે છે, પર્યાયનો ધર્મ છે. પર્યાયના ધર્મને જીવમાં ખટવી નાખો એ ગુણ છે, કહેવાય કે આવું દુઃખનું સ્વરૂપ પૂર્ણવે તો દુઃખને છોડવાનો પ્રયત્ન કરશે પણ પ્રાય બહુ થઈ જાય, જોખમ છે એમાં. એના કરતા અજ્ઞાની જીવ પણ દુઃખને ભોગવતો નથી, દુઃખને જાણે છે. અજ્ઞાનીઓ
સ્વરૂપ તો એનો જ્ઞાતા જ છે ને,
એ કોઈ દી પણ
ભોગતા થાય નહીં,
કોઈ ખાલી એક સમય પણ થાય, કોઈ
ના થાય,
એક સમય તો
સૌ સમય
ભોગતા છે જ
નહીં,
જ્ઞાતા છે
બરાબર.
એ વખતે જ્ઞાતા છે. નારકીના જીવ પણ એ જ્ઞાતા રૂપે પરણમે છે, જ્ઞાન રૂપે પરણમે છે, દુઃખના જાણવા રૂપે પરણમે છે, દુઃખના ભોગવા રૂપે પરણતો નથી. ખરેખર
પરણમે તો જળ થઈ જાય,
જળ થઈ જાય. હા,
જળ તો થતા નથી,
થતા નથી પરણમે ક્યાંથી, રાગ રૂપે દુઃખ રૂપે તો જળ થઈ જાય. આવ્યું ને આપણે, હે, પરણતો જ નથી, એને જાણવા રૂપે પરણમે છે. એટલું લે તો છૂટો પડી જશે,
છૂટો પડી જાય,
દુઃખથી ઉપયોગ છૂટો પડે, સમજી ગયા. પછી ઉપયોગ અનન્ય થાય એ પછી અનુભવમાં આવે. એટલું મિથ્યા ગોળવા માટે બેન,
અરે સહી વાત હે, કેમ કે જેવો સ્વરૂપ છે એવો વિચારમાં આવ્યો ને,
સ્વરૂપ છે ને, એવું સ્વરૂપ છે ને. ગુરુદેવને પ્રશ્ન કર્યો કે અજ્ઞાન અવસ્થામાં રાગ છે એ પુદ્ગલના પરિણામ એમ વિચારવું? હા, એમ વિચારવું કે અજ્ઞાન અવસ્થામાં રાગાદી છે એ પુદ્ગલના પરિણામ છે એમ કોઈ વિચાર કરે તો કે બરાબર છે, કરવો વિચાર. હવે જીવના પરિણામ છે, જીવના પરિણામ છે એમ તો વિચાર્યું હતું,
એમ તો માને જ છે, વિચારવાનું ક્યાં છે,
વિચારવાનું ક્યાં છે, માને જ છે. દુઃખ છે એ પુદ્ગલના પરિણામ છે એમ જો વિચારવામાં આવે તો હું ભોગતા છું, ઉડી જાય, હું જ્ઞાતા છું. હા, સમજાણું,
કેમ કે બીજાના પરિણામ ને ભોગવવાની બુદ્ધિ ન હોય,
ન હોય, ભોગવી શકાય જ ને, અશક્ય છે,
બરાબર,
અશક્ય છે,
એકદમ સહી વાત. અરે ભાઈ, એ તો દુઃખ કો ભોગને કી બાત તો અલગ, અભી તો કર્મ કે ઉદય કો ભોગને કી બુદ્ધિ હે ના,
ઓ તો મિથ્યા એકદમ,
કિતની
એકદમ, એ તો તદ્દન સ્થૂળ અજ્ઞાન હે.
પણ આપને કહા ના કે પુદ્ગલ મેં ભી ભોગતા નામ કા ધર્મ હે,
ધર્મ હે તો એ ભોગવે છે,
એ જ ભોગવે છે,
હું ભોગવતો નથી,
હું ભોગવતો નથી,
તો હું જ્ઞાતા છું,
હું જ્ઞાતા છું એમ જ આવે,
જ્ઞાતા ને પકડે લે,
બસ બીડો
જ્ઞાતા થઈ જાય,
બરાબર,
જ્ઞાતા ને પકડે
જ્ઞાતા થાય.
કાલથી વિચારો શરૂ થયા છે, આ સવારે વિચારો આવ્યા હતા, ખુબ તમારે ક્યાંય આવતા હતા વિચારો, તો પછી શરૂ થાય ને, એટલે અવ્યક્ત પણ આવ્યા હતા. અત્યારે આ પિસ્તાલી ગાથા પછી ત્યારે પડી ગયા, જ્ઞાતા છે, જ્ઞાતા પૂરું છૂટ્યું જ નથી,
જ્ઞાતા પણ છૂટ્યો નથી,
સ્વભાવ છૂટે
ના છૂટે,
એ માનતો નથી અને માને છે ભોગતા જોઈ તો એનું અજ્ઞાન છે. હવે અજ્ઞાન ટળે કેમ, કે સ્વભાવને પકડે કે હું જ્ઞાતા છું, દુઃખનો હું જ્ઞાતા છું, ભોગતા નું દુઃખ ભાગી જાય, પર્યાયમાં નહીં રહીએ, પર્યાયમાં દુઃખ નહીં રહીએ, પછી નિગોદનો જીવ પણ જ્ઞાતા છે, દુઃખને ભોગવતો નથી. એક જીવ દુઃખને ભોગવે તો અહીંયા દોષ લાગી જાય છે, સાંભળજો તમે, એક જીવ દુઃખને ભોગવે છે એમ તમે સિદ્ધ કરવા જશો તો જીવ દુઃખને ભોગવે છે એમ તો થયું ને, તો જીવ કોઈ જીવ દુઃખને ભોગવે
એવો કોઈ જીવ જ નથી,
અહીંયા દોષ લાગે,
અહીંયા
દોષ લાગે. હા, મારું તમને એ કેવું છે,
ઉસકો દુઃખ ભોગતા દેખના માને ઇધર દુઃખ કા ભોગતા માનના હૈ.
હા, હો ગયા.
હા,
કોઈ જીવ દુઃખને ભોગવતો નથી, એ જાણે છે દુઃખને, એ માનતો નથી, બસ એટલું ખરું. આ જે વ્યવહાર અભૂતાર્થ કયો છે ને બેન, એ એપ્લાય કરું અહીંયા, વ્યવહાર નહીં કહે છે, દુઃખને ભોગવે છે જીવ, અન્યથા કથન કરે છે, ભોગવવાની શક્તિ નથી. ત્રિકાળી દ્રવ્ય દુઃખને ભોગવે, અભોગતા છે, અભોગતા પણ છોડે તો ભોગવે ને. હવે આ નીકળ થઈ ગયો, અભોગતા છે કે નહીં, ત્રિકાળ અભોગતા કે
ત્રિકાળ અભોગતા, સ્વભાવથી અભોગતા,
સ્વભાવથી અભોગતા છે કે નહીં, માટે જ્ઞાતા. એટલે લાગે કે એકાંત થઈ જશે, સમય કીધા. વેદજ્ઞાનનો આ પ્રકાર છે. વેદજ્ઞાનનો શું કરું કે હું જાણનાર છું ને કરનાર નથી, હું જાણનાર છું ને ભોગવનાર નથી, એનું નામ વેદજ્ઞાન હોય ને. હું કરનાર પણ છું ને ભોગવનાર છું, તો વેદજ્ઞાન ક્યાં રહ્યું? અવિવેક છે એ તો, એ તો અવિવેક થયો. એકતા વધી ડટતાથી એકતા. એક પણ જીવ દુઃખને ભોગવે છે વેપારી, જીવ દુઃખને ભોગવે, જીવ જાણે દુઃખને, દુઃખને જાણે, ભલે આત્માને ન જાણે. પછી આત્માને નથી જાણતો એ વાત આપણે ખ્યાલમાં છે, અમારા આત્માને નથી જાણતો જ્ઞાની મારા ખ્યાલમાં છે, પણ દુઃખને તો ભોગવતો જ નથી, તો જાણે છે દુઃખને. લે જાણવાનો સ્વભાવ છે એનો, દુઃખને ભોગવવાનો
સ્વભાવ જ નથી.
ભાવમાં દુઃખનું ભોગતા પણ હું છું બેન,
બરાબર,
તો દુઃખથી છૂટો પડી જશે.
દુઃખથી છૂટો છે શું કામ? તો ભોગવતો નથી માટે
છૂટો, ભોગવતો નથી કેમ કે અભોગતા,
અભોગતા છે.
અભોગતા સ્વભાવ કોઈ દી છૂટે નહીં. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં દુઃખ ક્યાં છે?
નથી.
દુઃખ હોય તો ભોગવે, ઉપયોગમાં દુઃખ હોય તો દુઃખને ભોગવે. આત્માને આશરો બે ચીજ જુદી છે. આપણે દુઃખનો જ્ઞાતા કયો ને, એટલે પર્યાયમાં દુઃખ છે તો શીખાયું. જોજો આમાં રહસ્ય છે, દુઃખનું હું જ્ઞાતા છું. એનો અર્થ પર્યાયમાં દુઃખ છે ખરું, એ સ્વીકાર્યું ને, સ્વચ્છંદ તો રહ્યું નહીં.
હું દુઃખી નથી, હું દુઃખને ભોગવતો નથી.
હા, હું તો જ્ઞાતા છું. હે, તો દુઃખ તો છે, સમજી ગયા, પણ હું તો જાણનાર છું. તો જ્ઞાનના પક્ષમાં આવ્યો, ભોગતાના પક્ષમાંથી છૂટી અને જ્ઞાતાના પક્ષમાં આવ્યો. વિજ્ઞાન શરૂ થઈ
ગયું,
વિજ્ઞાન શરૂ થઈ ગયું, એ અભેદના ચાલ્યો જશે. હું દુઃખને ભોગવું છું એ અભેદ સુધી નહીં પહોંચી શકે. કોઈ પણ જીવને દુઃખી ન જ, કોઈ જીવ દુઃખી નથી. એક બાજુ એમ કહ્યું, જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મંજાર, નિશ્ચય ભેદ કછું
હે નહી,
હે નહી ભેદ ગિને
સંસાર.
એક બાજુ આપણે એમ કહ્યું ને, સિદ્ધ ભગવાન સુખી ને નિગોદો જીવ દુઃખી. જીવની એક જાત હોય, બે જાતનો હોય,
બરાબર.
એક જીવ દુઃખને ભોગવે અને એક દુઃખને ન ભોગવે, બે જાત જીવની નથી. જીવ એક જ પ્રકારનો, જાણનાર 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 જાણનાર.
બહુ સરસ, બહુ બઢિયા.
અકર્તા અકર્તા અભોગતા અભોગતા અભોગતા, જ્ઞાતા જ્ઞાતા જ્ઞાતા.
બધા જીવો એક જ પ્રકારના છે.
હું કઈ નહીંથી જાણું કે એક જીવ દુઃખી ને એક સુખી, હું કઈ નહીંથી જાણું. બધા જ્ઞાનમય છે આત્મા.
બહુ સરસ
હે આવે છે ને. હું કઈ નહીંથી જાણું કે એક સમ્યક દ્રષ્ટિ ને એક મિથ્યા દ્રષ્ટિ. અમને તો બધા જ્ઞાનમય જીવ દેખાય છે. જીવ તો જ્ઞાનમય જ હોય ને, પ્રથમથી જ્ઞાનમય, અનાદિ અનંત,
પ્રથમથી અભોક્તા,
અભોક્તા બસ પ્રથમથી જ. જ્ઞાતા છે એટલે, જ્ઞાતા છે એટલે દુઃખનો એટલો સ્વીકાર કર્યો પર્યાય ધર્મનો. પણ ભોગતા ધર્મને જાણું છું, ભોગતા ધર્મને ભોગવતો
નથી
જાણું છું, એવું ને. એટલે ભોગતાની પર્યાય એને ભોગવે છે દુઃખ, એનો સ્વીકાર કર્યો. પણ હું ભોગવું છું એ પર્યાય દ્રષ્ટિ, હું જાણું છું દ્રવ્ય દ્રષ્ટિ,
બરાબર.
હું જાણું છું તો દ્રવ્ય દ્રષ્ટિ, હું ભોગવું છું
પર્યાય.
મારી પાસે બીજી નહીં નથી, કોઈ જીવ દુઃખી ને કોઈ જીવ સુખી
નહીં. કેમ નથી કે એવા કોઈ જીવો જ નથી?
એવા કોઈ જીવ નથી, અમુક દુઃખી ને અમુક સુખી. આ જીવનું સ્વરૂપ ચાલે છે, આશ્રવનું સ્વરૂપ નથી ચાલતું. આશ્રવ ને સંવરની વાત હોય ત્યારે જુદું. આશ્રવ ને સંવર્ષિત કરો તો કોઈ આશ્રવ રૂપે પરમે છે ને કોઈ સંવર રૂપે પરમે છે, એ વાત જુદી છે. અત્યારે આ જીવની વાત ચાલે છે. સમજે, આશ્રમ ને સંવર્ણ ની વાત તમે કરો તો બે પ્રકારના જીવ દેખાય છે. જીવની વાત ચાલે છે. જીવ કેવો છે? નાયક છે કે નહીં? નાયક એનો અર્થ શું? અકર્તા ભોગતા. નાયક એનું એનું સ્વરૂપ જ નાયક છે, સ્વભાવથી જ નાયક છે, સ્વભાવથી જાણનાર છે. બેન કરનાર ભગવનાર નથી, સ્વભાવથી જાણનાર છે. નિષ્ક્રિયતિકો અર્થ કો અર્થ કે જાણનાર કરનાર ભગવનાર
નહીં,
આવું સ્વરૂપ છે.
જાણનાર
અકર્તા અકર્તા
અકર્તા
અભોગ એવું છે. કથનચિત નથી એમાં,
નહીં
કથનચિત જ્ઞાતાને કથનચિત ભોગતા
એમ નથી.
સ્વભાવમાં કથનચિત ના હોય, સર્વથા હોય.
બરાબર,
તમે બધા જીવના સ્વભાવથી જુઓ ને.
બરાબર,
તો બધા નાયક જ છે, પરમાત્મા છે. હું પરમાત્મા છું આવ્યું કે
નહીં?
હું પરમાત્મા છું એવું કહ્યું કે નહીં ગુરુદેવે? તો બધા પરમાત્મા કે અમુક પરમાત્મા ને અમુક પામર?
જીવ પરમાત્મા જ હોય.
હા, જીવ પરમાત્મા જ હોય.
બરાબર, પરમાત્મા કયા? બીજી બાજુ કહે કે ભોગવનાર છે, એ બને જ નહીં.
તો પરમાત્મા નો સ્વીકાર ન કર્યો એને. દુઃખ ને ભોગવે પરમાત્મા, દુઃખ ને ભોગવે એમ. જ્ઞાતા છે એટલું રેખ, પછી જ્ઞાયક નો જ્ઞાતા એ પછી, પણ ભોગતા નથી એટલો તો તોડ એમાંથી વિવેક કરે. આ કરતા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ કરે. ભોગતા પણ જીવનું
લક્ષણ જ નથી.
જ્ઞાતા પણ લક્ષણ છે. સ્વભાવથી જો આમાં આટલી વાત અમે કરી, એમાં મેં નિશ્ચય નથી એમ શબ્દ વાપર્યો નથી, તો બીજી પ્રતિપક્ષ ને આવી જશે, ભોગતા પણ આવશે. હા, આ જે વાત નીકળી છે ને એ અપૂર્વ છે, પક્ષાંત નિક્રાંત થવા માટે છે. અને કાગળમાં લખ્યું છે, યથાર્થ છે. કાગળમાં લખ્યું બહુ સારું લખ્યું છે. લાવો કાગળ. પકડે છે, પકડે છે, બહુ સારું પકડે છે. થઈ ગયા છે ત્યારે. હા, એકદમ ગુલાસ આવે છે ત્યારે. મીઠાભાઈનું તેને ટોપી મોકલી ને મને. રજનીનો છે, રજનીનો છે. ઓકે, હું મીઠાભાઈનું સમજુ છું. મુંબઈ જે પક્ષાતિક્રાંત થવાનો અમોઘ ઉપાય એ વખતે રજની હતો. ટ્રેનમાં, ઠીક, તમારી સાથે ટ્રેનમાં હતો ત્યારે વાત કરી. કાલે સવારે આવું નીકળ્યું તો મીઠાભાઈ હતા ટ્રેનમાં. બીજું, મુંબઈ જે પક્ષાતિક્રાંત થવાનો અમોઘ ઉપાય, સ્વભાવથી જ વિચારવાળો, વિચારવાનો નિરપેક્ષ સ્વભાવને જ્ઞાનમાં લેવાની અલૌકિક રીત બતાવી, એ ખૂબ કૃપા કરી છે. ને ખૂબ કૃપા કરી છે. પૂજ્ય ગુરુદેવસિંહે કહ્યું છે કે પક્ષના રાગમાં આત્માને પીલી નાખ્યો છે, જેમ ઘાણીમાં તલ પીલાય તેમ પક્ષના રાગમાં આત્મા પીલાય છે. આપે આ પક્ષાતિક્રાંત થવાનો ઉપાય બતાવી અમોને ઘાણીમાંથી બહાર કાઢ્યા છે અને બચાવ્યા છે. આપ અહીં પધારવાનો પ્રોગ્રામ શક્ય તેટલો વહેલો બનાવી પધારવાના સમાચાર લખશો. પૂજ્યબેનને અમારા સૌ વતીથી જય જયેન્દ્ર કહેશો. અત્યારે આપણે વાત કરી જીવના સ્વભાવથી જ વાત કરી, નિશ્ચયથી વાત જ પ્રયોગ કર્યો નથી. કેમ કે નહી છે પ્રતિપક્ષ છે, બીજું કઈક રાખે રાખે ને રાખે એનું રાખે કઈક.
સ્વભાવથી સાપેક્ષ જ હોય છે ને.
હા, નહી સાપેક્ષ સ્વભાવથી જ હોય છે.
એટલે નય સ્વભાવને ગ્રહી નથી શકતી,
નથી શકતી.
બીજું રાખે છે ને,
રાખે છે ને, નિશ્ચય નહીં દુઃખનો ભોગતા નથી તો વ્યવહાર નહીં ભોગતા આવી જશે.
સ્વભાવ કી સિદ્ધિ નય સે હોતી નહીં
હોતી.
નિશ્ચય ને અભોક્તા સિદ્ધ કરીને
જતા હોય તો ભોગતા ભોગતા સિદ્ધ હો જતા હોય.
અભોક્તા સિદ્ધ નહીં
હોતા
કે બીજી પ્રતિપક્ષ ને
ઉભી થાય જ છે, થાય જ હોય જ, એ તો તૈયાર જ છે. પણ જ્યાં સ્વભાવનું અવલંબન લીધું તો દયનું કામ નથી. સ્વભાવથી જ્ઞાતા છે, સ્વભાવથી જ્ઞાતા છે. કોઈ પણ જીવ દુઃખી માનો તો આ જીવ દુઃખી છે એમાં આવી જશે. કઈ નથી જોઉં કે બે પ્રકારના જીવ છે એમ આચાર્ય કહ્યું છે કે મેં બે પ્રકારના જીવ તો જોયા જ નથી,
જોયા જ નથી.
કેમ કે મારી પાસે બીજા પ્રકારની નય જ નથી ને,
સામે બીજા પ્રકારના કોઈ જીવ જ
નથી તો જોઉં ક્યાંથી?
તો
જીવમાં બે પ્રકાર હોય તો બે નહીં હોય,
બરાબર.
જીવમાં બે પ્રકાર નથી, કોઈ સંસારી ને કોઈ સિદ્ધ. યાર 19મી ગાથામાં ચોખ્ખું કહ્યું છે, નિયમ સારો, બધા જેવો સરખા છે, કોઈ નહીં ના મળે. નહીં નો પ્રયોગ કર્યો છે ને, શુદ્ધ નહીં થી બધા જેવો
સરખા
શુદ્ધ છે.
બરાબર, આ તો સ્વભાવની વાત. એમાં
આ તો સ્વભાવની વાતમાં નહીં નહીં પ્રયોગની જરૂર નથી. આ એક કુદરતી તે દિવસ મુંબઈ એ ફળ હતી, એમ હિંમતનગરમાં અમુક વાતો નીકળી, એ મુંબઈમાં નીકળી, એમ કાલ ક્યાં ખોરાય છે. દુઃખનું ભોગતાની વાત આવી છે ને, એટલે આ ખોળાવા ભોગતા નથી તો શું છે કે જ્ઞાતા
છે.
નિગોતો જીવ કર્મ ફળ ચેતનાને ભોગવતો નથી, એનો જીવ તો જાણે છે એમ અમે જાણીએ છીએ. એ ભલે ન માને, એનો જીવ તો જાણનાર છે,
બરાબર.
એને ભલે ખ્યાલ નથી આવતો, ભોગતા નથી. મૂળ જીવમાં ભોગવું અશક્ય છે બેન, કરવું ને વેદવું અશક્ય છે. એ તો જ્ઞાતા છે, તો કાલથી આ ભોગતા રહ્યું છે એમાંથી જ્ઞાતા છે, એકલો જ્ઞાતા છે. તો સાક્ષાત જ્ઞાતા થશે, જ્ઞાતા છું એવો વિચાર આવશે, એનો પક્ષમાં આવશે તો સાક્ષાત જ્ઞાતા થઈ જશે. પણ ભોગતા છું, ભોગતા છું, ભોગતા છું, પરોક્ષમાં એ ના આવ્યો તો પ્રત્યક્ષ ક્યાંથી થાય? જ્ઞાતા
જ્ઞાતા તો
વિકલ્પ માં નહીં આવે, સવિકલ્પ મેં સાચો વિચાર નથી, ખોટો છે. જીવ બે પ્રકારના ન હોય, સંતોએ કહ્યું છો, આ સંતોએ કહ્યું છે ને. હું કઈ નહીંથી જાણું કે એક સમ્યક દ્રષ્ટિ ને એક મિથ્યા દ્રષ્ટિ. પર્યાયને જોવાની મારી પાસે આંખ નથી એમ કહ્યું. હો પર્યાયથી જોઉં તો બે પ્રકાર દેખાય ને, દ્રવ્યના સ્વભાવથી
એક જ છે, જીવ એક જ પ્રકારનો છે, બે પ્રકારનો જીવ હોય જ નહીં.
જીવ હોય જ નહીં, બાપ મૂળ વાત છે. જીવ તો જ્ઞાયક જ હોય ને, પણ એક જીવ જ્ઞાયક જ્ઞાતા ને બીજો કરતા એમ હોય નહીં, એ તો એનું અજ્ઞાન છે.
જીવ પણ કર્મફળ ચેતનાને ભોગવતો નથી,
એ પણ એને જાણે છે પણ માનતો નથી, માનતો નથી,
માનતો નથી. તેને જીવ આપણા સ્વરૂપ છોડતા
નહીં,
જ્ઞાતા ઈ રહેતા. ન માને એ વાત અલગ
હે, અલગ હે.
જીવ કેસા હે વો સિદ્ધ કરના,
જીવની વાત છે. જીવ પોતાનો સ્વભાવ છોડે કોઈ નહીં, અકારક ના વેદ છોડે કોઈ નહીં, ને એક સમય કરતા ભોગતા થાય તો જીવનો નાશ થાય, તો જીવનો નાશ થઈ ગયો.
परिणाम को जानने से कितनी बड़ी भ्रांति हो गई कि जीव का पूरा स्वरूप गायब हो गया।
गायब हो गया। इन्हें कहू कि निष्क्रिय कौर थी कि तद्रूपो न भवती, दुख रूपे थतो नथी, माटे आत्मा दुखी नथी नाता छे। શાસ્ત્રના આધારે આપણે મળી જાય છે। બે પ્રકારના જીવ નથી, એક પ્રકારનો જીવ। એક દુઃખને ભોગવે ને એક જાણે દુઃખને, બધા એ દુઃખને જાણે છે,
જાણે ને કોઈ ભોગવે નહીં,
કોઈ ભોગવે
નહીં, બધા જ્ઞાતા છે, કોઈ ભોગતા નથી।
ચક્ષુના દ્રષ્ટાંતે કહ્યું ને, અકારક ને અવેધ છે બધા, ચક્ષુ કરે ને વેદે નહીં, તેમ આત્મા પણ કરે ને વેદે નહીં, એ જીવ છે। આ વેદના નો મતલબ છે, વેદના દુઃખને જાણે છે, એમાં આવી ગયું બધું। હે, એમાં જ્ઞાનનો પક્ષ આવ્યો અને દુઃખનું જ્ઞાન પણ થયું। સ્વચ્છંદ ના રહ્યો, સ્વચ્છંદ કામ બાત હે, સ્વચ્છંદ દુઃખ કો જાણતા હો મેં ભોગવતા નથી, બસ
દુઃખ
દુઃખમાં દુઃખ થી ભેદ જ્ઞાન હો ગયા, મેં તો જાણનાર છું। એટલે આનીકોર આવી ગયો ને, દ્રવિમાં આવી ગયો, દુઃખ થી ખસી ગયો, આશ્રવ થી પરાન્મુખ થયો બેન, આશ્રવ થી પરાન્મુખ થયો, જ્ઞાતાની સન્મુખ આવ્યો। હવે તો જીવની સામે જોઈને કહી છે ભાઈ કે દુઃખને ભોગવે નહીં જીવ। હા હા, તું દુઃખ જીવની સામે જો ને તો તને ભાસશે, એમ જ ભાસશે, કેવું જ્ઞાતા। તું દુઃખની સામે શું કામ જો છો, જીવની સામે જો ને,
એ સમય જીવ પણ છે ને,
છે ને જીવ, કે ભાઈ કે મરી ગયો,
એ સમય
છે, આજે હજુ છે, બે તત્વ છે ને, છે બસ, હું તો જાણનાર છું, જાણું મેં જાણનારા, દેખું મેં દેખનારા, કોઈ આવનારા ને કોઈ જાવનારા, મેં તો જાણનાર, આ દુઃખ આવે ને જાય છે ને, હું તો એમાં ઈ જ લીધું છે ને, હું કરનાર ને ભોગવનાર એમ લીધું છે ને, છે નહીં, ક્યાંથી લઈએ,
ક્યાંથી
લઈએ, અને કોઈ આવનાર જાવનાર ઉત્પાદન ને લીધું, હું તો જાણ ના,
એક જ્ઞાતા કો સમજે ને, ત્રિકાલ જીવનો સ્વરૂપ
જ્ઞાતા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, સ્વરૂપ જ જ્ઞાતા દ્રષ્ટા છે, સ્વભાવથી જ્ઞાતા છે, કોઈ નૈતિક જ્ઞાતા છે એમ નથી,
કોઈ ન લગાને કા કાલ નહીં, સ્વભાવ થી વિચાર કરો,
નહીં તો બીજાને સમજાવવા માટે પોતાને સ્વરૂપ સમજવું હોય તો નહીં ને પ્રયોગ ન કરો, આપણી વાત લીધી હતી કે જે અજ્ઞાની જીવ સમજતા નથી એને સમજાવવા માટે નહીં દ્વારા સમજાવી શકાય છે, બીજો ઉપાય નથી, વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, એ વ્યવહાર છે ને, નહીં થી સમજાવવું એ વ્યવહાર છે, પણ આપણે જયારે સમજવું ત્યારે નહીં નો પ્રયોગ ન કરો, અંતર ચિંતનમાં તો સ્વભાવથી વાત કરવી પડશે। સારું પકડ્યું છે બાપ દીકરાએ, બે સારું પકડ્યું છે, પત્રમાં આવ્યું નહીં, નહીંના પક્ષથી ઘાણીમાં પીલાય છે, હા એમ જીવો પીલાય છે, નહીં પક્ષથી, નહીં પક્ષ રાગ છે ને, બધું કહી ગયા જ ગુરુદેવ,
હે
બધું કહી ગયા, આપણે કઈ નવું નથી કહેતા, એ કહી ગયા છે, શંકરના પ્રેમીની વિશેષતા હોય છે. ગુરુદેવ પરથી એમને ગુરુદેવ ઘણા પ્રકારો એવા આપી જાય છે, અંતરથી અંતરથી નીકળે. વાત કરીને રાગાદી ચિતિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય છે. દુઃખને દેખીને એમ ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય છે, કારણ કે ચૈતન્ય સર્વાવસ્થામાં વ્યાપે તો ચૈતન્ય કહેવાય. રાગાદી વિકારો તો સર્વાવસ્થામાં વ્યાપતા નથી, મોક્ષ અવસ્થામાં તેમનો ભાવ છે. ન્યાય આપ્યો. વળી એ આગમથી વાત કરી, હવે અનુભવથી. વળી તેમનો અનુભવ પણ આકુળતામાં સુખરૂપ છે, માટે તેઓ ચેતન નથી, જળ છે. આ દુઃખને વેધે છે ને એ જળ છે. પર્યાય રાખજો. અને એ વખતે એને અનુભવ આકુળતાનો દુઃખનો થાય છે, સમજી ગયા. એ દુઃખને ભેદે છે કોણ? રાગાદી પરિણામ ઉદગલના પરિણામ કયા કે ના
કયા?
કયા રાગાદી પરિણામ ઉદગલના કયા? તો આવે છે શાસ્ત્રમાં છે જે આકુળતા લક્ષણ પણ ઉદગલમાં આવી જાય છે. આકુળતા લક્ષણ એ આવે છે. તો વેદે છે કોણ? એટલે વેદે છે કોણ? ઉદગલ વેદે છે,
બરાબર.
ઉદગલ વેદે છે એમ જ્ઞાન જાણે છે. હું વેદું છું
એમ
જ્ઞાન જાણતો નથી. આપણો સાથે સારું થાય છે.
જગત
જગત આપણે જગત બિહારે લક્ષ નથી વચાતું. મારું પેલા બહુ જાતું હતું, કેમ સમજતા નથી, કેમ કે ભાવે નથી જાતું. હવે તો આપણે દુનિયા દુનિયા વિચારે આપણે ક્યાં લેવા દેવા છે, આપણે ક્યાં સંસારમાં રહેવું છે.
જેમ જેમ રોટી કા કરતા આટા હૈ,
આટા
એસે રોટી કા ભોગતા ભી આટા હી હૈ,
આટા હી હૈ.
ઘડે કા કરતા માટી હૈ તો ઘડે કા ભોગતા ભી માટી
માટી હૈ. એ ન્યાય હૈ,
એ ન્યાય હૈ. ઇતના બઢિયા ન્યાય,
બઢિયા ન્યાય હૈ, બઢિયા ન્યાય હૈ. એમ કે ચેતન ભોગવે દુઃખને, તો દુઃખને પૂતગલ ભોગવે, ભોગતા આ મેં કુ છે. મેં સવારના પગમાં સ્નાન કરીને તરત જ લીધું, મને ખબર નહોતી, પણ એને નહોતું કહ્યું. મેં ઉસ્તરંગ નિસ્તરંગની ગાથામાં છે એ ખબર હતી. પછી સ્નાન કરીને બેઠો લીધું, ત્રાસી ચોરાસી ગાથા. એમાં ઘડાનું દર્શન રાખ્યું. ઘડાને કોણ ભોગવે છે, કુંભાર કે નહીં? માટી ભોગવે,
માટી ભોગવે છે,
માટી ભોગવે. એમ રાગને કોણ ભોગવે છે? પૂતગલ
ભોગવે છે. પૂતગલ
જીવ ભોગવે છે. એવી જે ભ્રાંતિ, એ ભ્રાંતિ ટાળવી હોય તો પૂતગલ ભોગવે છે. હું તો જાણનાર
છું બસ. એનો ભોગનાર બીજો છે,
બીજો છે એમ જ્ઞાનમાં જણાય છે. હું ભોગવું છું
એટલે એમ જણાતું નથી.
એમ હું ભોગવું છું એમ જણાતું તેને જ્ઞાનમાં, જ્ઞાનમાં આવતું નથી. હવે ક્યાંથી?
કેટલી બઢિયા બાત હૈ યે, ભોગતા બુદ્ધિ ના ભૂકા ઉડી,
ભૂકા ઉડી જાય. બસ
એસે ભી ન્યાય સે દેખો તો
ન્યાય છે.
જે કરતા છે એ જ ભોગતા છે.
કરે છે ભોગવે છે. આત્મા તો કરતો નથી તો ભોગવે ક્યાંથી? કરે છે પૂતગલ. પૂતગલ ના પૂતગલ નાચે છે. કેટલી પૂતગલ ની લીધી, પૂતગલ મય છે ભાવ બધા.
પૂતગલ નાચે છે એમ કીધું.
નાચે છે ને, જીવ નાચતો નથી. જેટલા સ્વાંગ આવે છે ને એટલા પૂતગલ ના છે. જીવને સ્વાંગ જ ન હોય,
સ્વાંગ વગર નો હોય.
વળી તેમનો અનુભવ કોણ, વળી તેમનો અનુભવ કોણ, રાગાદી એનો અનુભવ કોણ? આકુળતામાં દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી, જળ છે. જળને કેમ ભોગવે આત્મા? ચૂકો શબ્દ છે, જળ છે. આકુળતા તો જળ છે, અને હું ભોગવું છું તો જળ અને ચેતન એક મહિના કહેતો. એકતા થઈ ગઈ. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે,
હે? ચૈતન્યનો અનુભવ
નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે. એમ જાણવું, દુઃખ જીવનો સ્વભાવ નથી ને દુઃખને ભોગવે, આહા, એમ છે નહીં. લખો, કઈ વાત નથી, મેનાથી લખો. લગાવી દેવું ઈ જ્ઞાનની કથા.
મેં તો આ બહુ ચંટ લાગ્યું કે નિબોધકા જીવ ભી કર્મ ફળ ચેતનાને ભોગવતો નથી.
એક જીવને જો ભોગતા જોશો તમે
આજની વાત,
આ ભોગતા થઈ જશે બેન,
બરાબર છે?
ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ અહીં આવી જશે. જીવને તમે ભોગતા થાકો ને, જીવને ભોગતા થાકો કે નહીં, તો આ જીવ નથી, આ ભોગતા થઈ જશે. જીવ કોઈ દી દુઃખને ભોગવે, બસ નિયમ. અમે એને જીવ કહીએ છીએ, પરમાત્મા એને જીવ કહે છે. સર્વજ્ઞ પરમાત્મા પણ અકારક ને અવેદક ને જીવ કહ્યો છે ને, કે વેદનાને જીવ કહ્યો છે? એ તો પાઠ છે કે નહીં તમારી સામે? કોક જીવો જ પહોંચી શકે ત્યાં સુધી, સ્વભાવ સુધી. એટલે અજ્ઞાની બિચારા ગોતા ખાય છે, અને સત્ય વાતને કિનારા એ લોકો ખાય. અનંતકાળથી જીવ રાગને કરે છે, અને અનંતકાળથી દુઃખને ભોગવે છે. બોલો, ત્યાંથી માંડે શરૂઆત, ત્યાંથી કરે.
કઈ રીતે કરવી જોઈએ?
જીવ જ્ઞાતા છે, કરતા ભોગતા નથી.
અનાદિથી
આજ સુધી કોઈ રાગને કર્યું નથી, કોઈ જીવ દુઃખનો ભોગવું નથી. અમે એને જીવ કહીએ છીએ, નાયક ભાવને જીવ કહીએ
છીએ.
જેમાં જેનો અભાવ છે એમાં એને વેદ્ય વેદ્ય ક્યાંથી આવી જાય? જીવમાં નથી એને બહુ ભાઈ, જીવ જડને કેમ ભોગવી શકે? અશક્ય છે. જીવ જ્ઞાન આનંદ ને ભોગવે એમ લે ને, જીવ જ્ઞાન ને આનંદ ને ભોગવે એમ લે ને, દુઃખ ને ભોગવે શું કામ કરે?
એવો વ્યવહાર તો છે,
એવો વ્યવહાર ભોગતા પણ લેવું તો હાલે ને.
એવો વ્યવહાર છે,
એવો વ્યવહાર છે. ઓલો તો વ્યવહાર એ નથી,
તો અજ્ઞાન એ.
અજ્ઞાન અનાકુળ આનંદ ને ભોગવે એ બરાબર, સાધક થી જ્ઞાન થાય એ પણ કથન ચીજ છે. એ ભોગતા પણ કથન ચીજ
છે.
મને એવું ગમે છે, આનંદ લહેંગે
મગર
જ્ઞાતા રહે. અચ્છા, આનંદ ને ભોગવે છે એવો શબ્દ જ ના આવ્યો. ક્યાંથી આવે? નથી સ્વરૂપમાં, સ્વરૂપમાં આનંદ આનંદ આવે છે એવું જ્ઞાન થયું. આનંદ આવે એવું જ્ઞાન થઈ ગયું, એમ આવી ગયું. આનંદ લહેંગે એટલે એનું જ્ઞાન થયું, મગર જ્ઞાતા રહે. હું આનંદ નો ભોગતા નહીં છું, બે તો બે છે. અને વાત તો પરિચય થોડો હતો, અહીંયા પરિચય નિકટનો બહુ. આ ભોગમાં તમારા જીવને વાં એટલો પરિચય નહોતો, તદ્દન નિકટવર્તી તરીકે 24 કલાક તમે પહેલા ભાગશાળી છું. મેં કહ્યું તો એક વખત ઇશારો કર્યો હતો, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં કદાચ કોઈ પણ સંજોગોમાં તું એને છોડીશ, એમ કહ્યું હતું. તે કહ્યું તો ભાઈ નહીં છોડ, એમ કહ્યું તો નહીં છોડે. આ તો વાત છે, શિખામણથી એના જીવને લાભ થાય.